તારીખ 15/9/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 7 અને 8 સળંગ પ્રવચન નંબર 29.
સર્વપ્રથમ સર્વલૌકિક રીતિથી બ્રાહ્મણ થાય. વિષયમાં મથાળું છે કે નિજ શ્રદ્ધા અથવા સ્વરૂપ શ્રદ્ધા ક્યાંથી થાય, એટલે કેમ થાય તે કહેવામાં આવે છે. તદ્દન શરૂઆત કરનાર જીવને માટેનો વિષય લીધો છે. નવી શરૂઆત કરતો હોય અને જેને સ્વરૂપ શ્રદ્ધા કરવી છે તે કેવી રીતે સ્વરૂપ શ્રદ્ધા કરશે એનો વિચાર અહીંયા બતાવ્યો છે. કે પ્રથમ સર્વલૌકિક રીતિથી પરાંગમુખ થાય એટલે શું? કે જગતમાં જે લૌકિક પદ્ધતિ છે એ પદ્ધતિમાં આત્મા પોતાનું કોઈ ને કોઈ સ્થાન નિશ્ચિત કરીને પ્રવૃત્તિ કરી રહ્યો છે. બરાબર છે. અથવા આ જીવે પોતાની સૃષ્ટિ રચી છે, પોતાનું જગત એને ઊભું કર્યું છે, અથવા જે કાંઈ પોતાની આજુબાજુનું વર્તુળ છે એનું જગત છે, એ એની સૃષ્ટિ છે, અને એમાં એણે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે કે ઘરમાં હું આ સ્થાનમાં છું, સમાજમાં હું આ સ્થાનમાં છું, દેશમાં હું આ સ્થાનમાં છું, ધંધા વ્યાપારમાં વ્યવસાયમાં હું આ સ્થાનમાં છું. એ સ્થાનમાંથી પરાંગમુખ થાય, એનાથી ઉન્મુખ થાય, એટલે શ્રદ્ધામાં શ્રદ્ધા કેવી રીતે કરવી છે એ શ્રદ્ધા એનો સ્વીકાર છે. નિશ્ચયથી તો સ્વાનુભવ થતાં એ શ્રદ્ધા છૂટશે, પણ પહેલાં બુદ્ધિપૂર્વક એ શ્રદ્ધાનો નકાર આવે એને કે ખરેખર મારું સ્થાન કાંઈ બીજું છે. શું છે એ તો હજી શોધવાનો વિષય છે. અહીંયા જે વિચાર લીધો છે એ સંશોધનનો વિચાર લીધો છે, શોધ ચલાવે છે. જીવ પોતાના સ્વરૂપની શોધ કેવી રીતે ચલાવે છે એ વિચાર અહીંયા રજૂ કર્યો છે. તો એ શોધપૂર્વક શ્રદ્ધાન કરશે, પોતાના સ્વરૂપને શોધીને શ્રદ્ધાન કરશે એમ કેમ છે. પહેલા એ પહેલા શું થાય છે કે પહેલા એ સર્વલૌકિક રીતથી પરાંગમુખ થાય. લૌકિક સ્થાન જે છે તેને તે રીત એની એ સ્વીકારે તો એને બીજું જે કાંઈ શોધવું છે એ શોધવાની વાત ક્યાં રહી? એને તો કાંઈ શોધવાની વાત જ રહી નહીં. એ બધું લૌકિકમાં જાય છે. હું આત્મા એમ કેમ છે? આત્મા એટલે કેવો એ વૈશોધવું છે. હું એક જીવ છું, વાસ્તવિકપણે હું એક જીવ છું, પણ મારું અસલ મૂળ સ્વરૂપ કેવું છે એ જ જાણ્યું નથી, ઓળખ્યું નથી, અનુભવ્યું નથી, એની શોધ ચલાવી છે. તો હું જીવ છું એ સિવાયની જેટલી વાતો છે એ બધી વાતો ઉપરથી એને પરાંગમુખ થવું રહ્યું, એનાથી વિમુખ થવું રહ્યું. આમ છે સાદી ભાષામાં કહીએ તો, એક વાર સર્વ ઉપાધિથી જુદો છું, કોઈ પણ પ્રકારનો ઉપાધિ ભાવ એ રાખીને હું મારા નિરુપાધિક સ્વરૂપને સમજી શકું, અનુભવી શકું, ઓળખી શકું એ બની શકવા યોગ્ય નથી. છે થોડો તકલીફવાળો વિષય છે. તકલીફવાળો વિષય એટલા માટે છે કે ઉપાધિ ભાવ તો કેમ એમને એમ ચાલ્યો જાય ને કેમ એમને એમ દૂર થાય. નિરુપાધિક સ્વભાવનું ગ્રહણ થયા વિના તો વાસ્તવિકપણે ઉપાધિ ભાવ મટતો નથી, પણ એને એ નિરુપાધિક સ્વભાવ પ્રત્યે જવા માટે થોડોક દૂર કરવો પડે છે, અળગો કરવો પડે છે, ગૌણ કરવો પડે છે. એટલું તો એને કરવું જ રહ્યું. જોકે એ વાત એટલી અઘરી નથી. કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ પણ કાર્યની મુખ્યતા આપે ત્યારે એ બીજી બધી ઉપાધિને ગૌણ કરે છે. કેમ કે આ જગતમાં માણસને આજીવિકાનું સાધન છે, નોકરી ધંધો વ્યવસાય જે કાંઈ છે એ મુખ્ય છે, અને જીવનના રોજ 24 કલાકના વધારે કલાકો એની અંદર પસાર કરવા રહે છે. બરાબર છે. રીતસરની ઓફિસ ડ્યુટી આપે ત્યાર પછી પણ એના એ વિચારો ચાલુ રહે છે. પરિણતિની દૃષ્ટિએ વિચારીએ તો જીવની એ 24 કલાકની પરિણતિ થઈ પડી છે. એનાથી નવરો થઈ શકતો નથી. કેટલી ઉપાધિ ભરે છે તો પણ માંદો થાય અને એને એમ ખ્યાલ આવે, થોડો ઘણો માંદો હોય તો એમ કે ગમે તેમ સહન કરીને પણ ઓફિસનું કામ તો સંભાળ્યા વિના છૂટકો નથી, એટલે જવું પડે છે ને જાઉં છું. પણ એવી પરિસ્થિતિ હોય કે જો એ તબિયતને ન સંભાળે તો ઓફિસ કાયમ માટે રખડી પડે એવું હોય તો શું કરે. હું આમ બિલકુલ આવી શકું એમ નથી. અને એક વખત પૂરો સાજો થયા વિના બીજો કોઈ એ કામ સંભાળવાની કોઈ પરિસ્થિતિ રહી નથી. તો એ કામ કરવાની ઉપાધિ પહેલેથી ઊભી કરી હોય તો છોડીને આ કામ કરવું પડે છે કે નહીં, કરે છે કે નહીં. ટૂંકામાં, જગતમાં પણ જે કાર્યનું વિશેષ મહત્વ પોતાને ભાસે તે કામને તે પ્રાયોરિટી આપે છે, મુખ્યતા આપે છે, એને આગલું સ્થાન આપે છે, બાકીના કાર્યો પાછળ રહે છે. બરાબર છે. ઘરે જાન આવી હોય તે દિવસે દુકાન બંધ રહે કે ન રહે, કે ન રહે. ગુરુદેવ આવ્યા હોય તો દુકાન ખુલ્લી રહે હજી, પણ ઘરે વેવાય આવ્યો હોય જાન લઈને તો એ વેવાય મોટો ને ગુરુદેવ નાના. હવે પૂછે કે હું કેમ પામતો નથી, પણ તારા એક લક્ષણ પામવાના દાણીભાઈ. બરાબર છે. ભાષા થોડી કડક છે પણ ઠીક છે ને. ગુરુદેવ એમ કે આ ખંભે નાખીએ છીએ જળી ગયું છે, બીજું લાવવું છે. આગળ પાછળ રાખતા ન હોય સ્ટોકમાં, તો જો એટલી વાતની ખબર પડે ને, ચાર આઠ જણા બાજુ મોભાવે તો આઠે આઠ દોડે. ખબર છે કે જેનું પેલું આવ્યું એનું લેશે ને બીજાનું રહી ગયું નહીં લે, એ ખબર છે. તો આઠ સાંભળતા હોય, દસ સાંભળતા હોય, દસે દસ લેવા જાય દોડવા, દોડીને આપણો સ્વીકારે તો પતિકી વાત. પણ રોજ બે કલાક ઘાંટો પાડીને એમ કે સમ્યક દર્શન લાવો, સમ્યક દર્શન લાવો, તો કોઈ દોડાદોડી કરતો નથી એનો. બોલો, તો એક સંકેત કરે લાવો એમ નો, કે આ જરાક જળી ગયું છે હમણાં, એટલું કે ઘસાઈ ગયું લાગે છે, ફાટી જાય જરા ખેંચાય ત્યાં. તો કે સાહેબ બદલી નાખો ને, આ બીજું સરસ સારું છે, ખાદીનું છે, મિલનું નથી, ચરબી વગરનું છે, ફલાણું છે, નિર્દોષ છે, આપને લેવા જેવું છે, વાપરવા જેવું છે, એમ કરીને આપે. નિહાલભાઈ આપે કે ન આપે? દોડીને આપે. હા, એક બે જનરેશન પાસ થઈ. ખરેખર તો એક જનરેશન પાસ પીરિયડ 20 વર્ષનો છે, 20 યર્સ પાસ. એક પેઢી પાસ થઈ જાય છે. 20 વર્ષ પછી દુકાને બાપની જગ્યાએ દીકરો ધંધો કરતો જોવામાં આવે છે. સામાન્ય પણ જનરલ રેશિયો આ છે. 45 વર્ષ ગુરુદેવ રહ્યા એટલે બે જનરેશન બદલાઈ ગઈ. ગુરુદેવ ઘણી વાર કહેતા, આ તમારા બાપના બાપની વાત કરીએ છીએ. કેટલાક એવા પ્રસંગ હોય કે જેને આરે વાત કરતા હોય, જેને ઉદ્દેશને વાત કરતા હોય કે આ તમારા બાપના બાપની વાત છે, કે સંપ્રદાયમાં હતા ત્યારે અહીંયા આવતા હતા, આમ કરતા હતા ને તેમ કરતા હતા, ત્રીજી પેઢી વાત કે જેને સ્વરૂપ શ્રદ્ધા કરવી છે તેને સૌ પ્રથમ બધી ઉપાધિક, બધા કામની ઉપાધિને, કામ તો કામની જગ્યાએ થવા યોગ્ય હોય તો થાય ને ન થવા યોગ્ય હોય તો ન થાય, પણ બધી ઉપાધિને ગૌણ કરીને આ કાર્યને મુખ્યતા આપવી પડશે તો કાર્ય થશે.
બરાબર,
ગૌણ રાખીને નહીં થાય. પહેલા બધા કામ કરી લઈએ ને પછી ફુરસદ મળે તો વિચાર કરશું, વાંચશું, જોશું, સાંભળશું, ને નહીં તો પછી કાંઈ નહીં, કાલે વાત. આપણે કાંઈ ભાગી જતું નથી. એ તો રોજ ચાલે જ છે, ગુરુદેવનું વ્યાખ્યાન તો રોજ ચાલે જ છે. નિજ વિચાર સન્મુખ થાય, નિજ વિચાર સન્મુખ થાય એટલે પોતાનો વિચાર કરવા માટે, શોધ ચલાવવા માટે અગ્રસ્થાન એ વિષયને આપે, મુખ્ય સ્થાન એ વિષયને આપે. ચિદાનંદ રાજા આત્મા એટલે એમ કેમ છે, નિજ રાજા, પાઠાંતર કોઈ અન્ય પ્રતમાં એવું પણ છે, નિજ રાજા અથવા ચિદાનંદ રાજા કર્મ કંદરામાં છુપાયેલો છે. કંદરા એટલે ગુફા, કર્મની ગુફામાં છુપાયેલો છે. જો આ કર્મનો વિષય આવ્યો, દ્રવ કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, કર્મ એવા પ્રસિદ્ધ નામ ત્રણ જગ્યાએ આપવામાં આવે છે. જે કારમણ વર્ગણા છે જગતની અંદર એને દ્રવ કર્મ કહે છે. પછી એની જુદી જુદી સ્થિતિ છે. પોતાના જીવના જે રાગ દ્વેષ મોહના દૂષિત પરિણામ છે એ ભાવ કર્મ છે. જીવનો ભાવ ગણીને એને ભાવ કર્મ કહ્યું છે. અને તે જીવ પોતાના દ્રવકર્મના ઉદયમાં જોડાઈને એવા પરિણામ કરે છે, મોહની કર્મના ઉદયમાં જોડાઈને મોહ કરે છે, રાગ દ્વેષ ક્રોધ માન માયા આદિ પ્રકૃતિ જે તે ઉદયમાં હોય છે તેમાં જોડાઈને તેવા તેવા પરિણામ કરે છે. તેથી એને પણ કર્મ એવું નામ આપ્યું છે. જીવનો ભાવ છતાં એને કર્મ એવું નામ આપ્યું. આ ભાવ કર્મનો વિષય આટલો છે. એ મન જનિત પણ, મન એટલે મનની સાથે જોડાણો, સૂક્ષ્મપણે કર્મના ઉદયની સાથે જોડાણ છે, સ્થૂળપણે નો કર્મ સાથે એટલે શરીર મન અથવા બીજા સંયોગો સાથે જોડાણ છે. એ બધા નો કર્મમાં જાય છે. કોઈ પ્રશંસા કરી તો ખુશી થયો તો ત્યાં પ્રશંસા ઉપર એનું જોડાણ છે, એ એનું નો કર્મ છે. કોઈએ અપમાન કર્યું તો દ્વેષ થયો, ખેદ થયો તો ત્યાં એના અપમાનના શબ્દો પ્રત્યે એનું જોડાણ છે. એ સ્થૂળ બહારમાં જોડાણ નો કર્મ સાથે છે. કહે છે કે ત્રણ પ્રકારના કર્મ છે, એમાં ચિદાનંદ રાજા છુપાયેલો છે. એમાં પહેલી જે કર્મકંદરા છે, ત્રણ કર્મકંદરા છે, ત્રણ ગુફા છે એમ કહે છે. એમાં પહેલી શરીરાદિ નો કર્મ ગુફા. આ શરીરમાં આત્મા છે, જ્યાં શરીર છે ત્યાં આત્મા છે. શરીરની ગુફામાં છે, દેહ દેવળમાં બિરાજમાન છે એમ કહે છે. પહેલી શરીર ગુફા છે. બીજી જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મની ગુફા છે. એ દ્રવ્ય કર્મ અંદરમાં જેટલા કર્મ એને બાંધા છે એમ કહેવાય છે. સંચિત કર્મ કહેવાય છે, સંયોગરૂપ થયેલા કર્મ કહેવાય છે. એ પણ અનંત પરમાણુઓનો જથ્થો, જ્યાં આત્મા છે ત્યાં જ એ બધા પરમાણુઓ રહેલા છે. આકાશ અપેક્ષાએ બંને એ ક્ષેત્રને રોક્યા છે. શરીરના પરમાણુ જ્યાં છે ત્યાં આત્માના પ્રદેશો છે. આકાશના જેટલા પ્રદેશે આત્મા છે એટલા પ્રદેશે શરીરના પરમાણુ છે. એ જ જગ્યાએ આકાશમાં દ્રવ્ય કર્મના પરમાણુ છે. એટલે એમ કહે છે કે બીજી દ્રવ્ય કર્મ ગુફા છે અને ત્રીજી ભાવ કર્મ ગુફા છે. ભાવ કર્મમાં પણ ભાવ કર્મ ગુફા છે, એ આત્મા નથી. એ ગુફાથી આગળ અંદર ઊંડે જવાનું છે એમ કહે છે. એટલે સંયોગોથી જુદો, શરીરાદિ સંયોગોથી જુદો, દ્રવ્ય કર્મથી જુદો અને ભાવ કર્મથી
જુદો
જુદો. હા, આત્માના પ્રદેશમાં ભાવ કર્મ થાય છે તો પણ એ રોગરૂપ અવસ્થા છે. જુદો એટલે એના સ્વરૂપભૂત નથી. સ્વરૂપ જુદું છે, રાગ જુદો છે અને સ્વરૂપ જુદું છે. જેમ કે શરીરે સોજો આવ્યો દુબળા માણસને અને મોઢું હરખું લાગે, દેખાવડું થઈ જાય, જરા ગોળ ગોબો ઘડીઓ ઉપડી જાય, સોજો આવે ત્યારે શરીરની અવસ્થા છે. પણ શરીરના તંદુરસ્તીના તત્વથી વિરુદ્ધ છે, રોગિષ્ટ છે એ દશા. દેખાવ સારો લાગતો હોવા છતાં તે સોજો રાખવા જેવો નથી. રાખવા જેવો છે, સોજાને પુષ્ટ કરે, પાળી પોષીને પુષ્ટ કરે તો શું દશા થાય? મરી જાય. એમ રાગ ભલે જીવની અવસ્થા છે તો પણ જીવની દૂષિત અવસ્થા કેટલાક ગુણની છે. પૂરેપૂરો જીવ દૂષિત નથી. જેમ કે રાગ બંધન લઈએ, જીવને ખરેખર તો ભાવમાં રાગ બંધન છે. દ્રવ્યકરનું બંધન તો એ ઉપચારથી એને પછી કહેવાય છે નિમિત્ત ગણીને. તો પરમાત્મ પ્રકાશમાં એક એવું દ્રષ્ટાંત આપ્યું છે 68 ગાથામાં કે કોઈ એક માણસને એના પગે બાંધ્યો હોય, પગ બાંધી દીધા હોય અને હાથ ખુલ્લા હોય, બાકી બધા ખુલ્લા હોય અને આ એક પગ જ બાંધ્યા હોય, અને એ માણસ રુદન કરે, રડે, અરે રે મને બાંધી દીધો છે, રે બાંધી દીધો છે, હું બંધાયેલો, બંધાઈ ગયો, હું બંધાઈ ગયો, મને કોક છોડાવો, છોડાવો, બૂમા બૂમ કરે. તો એને કોઈ ડાયો માણસ એમ કે ભાઈ ભલે તારા પગ બાંધેલા છે પણ હાથ તો તારા ખુલ્લા લાગે, હાથેથી તું એ દોરી બાંધી છે એને તું છોડી દે, જે દોરીથી તારા પગ બાંધ્યા છે એને હાથે કરીને ખોલી નાખ, અથવા ચપ્પુથી કાપી નાખ, હાથ તો તારા છૂટા છે, પછી તું આટલો બધો દુઃખી શા માટે થાય છે? એમ તારા એક પર્યાય અંગમાં, જેમ આ એક અંગ છે ને, પગ એનો એક અંગ છે, એમ તારા એક પર્યાય અંગમાં ચારિત્ર આદિ જે કાંઈ ગુણો છે એનું પરિણમનમાં રાગાદિ બંધન છે, પણ જ્ઞાનાદિ તારી પાસે ખુલ્લા છે, તારી પાસે સમજણ કરવું, જ્ઞાન કરવું એ ખુલ્લું છે, તો તારા એ બંધનને તું છોડી દે. રાગ જીવની અવસ્થામાં થઈને એને પકડવો છે કે એને છોડવો છે એનું જ્ઞાન કઈ રીતે કરવું છે? રાગ જીવની અવસ્થામાં બરાબર, પણ હવે એના કયા દ્રષ્ટિકોણથી તારે એને સમજવું છે? છોડવાના દ્રષ્ટિકોણથી સમજવો છે કે એને રાખવાના દ્રષ્ટિકોણથી સમજવો છે? દાળમાં કોકમ જોયું, દાળમાં કોકમ છે, કાઢી હું કરવા નાખો છો એમ કે કાઢી નાખવા જેવું છે, માટે કાઢી નાખ્યું તો કે તો નાખ્યું તું શું કરવા? અરે ભાઈ તું લડાઈ કરવા આવ્યો છું કે સમજવા આવ્યો છું? એ કરને આ વાદ વિવાદ કરવા વાળાની આ તકલીફ છે. જીવનો રાગ છે ને ના કેમ પાડો તમે? જીવનો રાગ છે ને ના કેમ પાડો? જીવ શરીરથી કામ કરે છે ને તમે ના કેમ પાડો? કેટલા કામ શરીરથી રોજ ઉઠીને કરે છે? આ કુટુંબ પરિવારને તમે ના કેમ પાડો? કેમ બીજાના કુટુંબ પરિવાર આરે એટલો સંબંધ નથી જેટલો પોતાના કુટુંબ પરિવાર સાથે છે? માટે તમે જુદો 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 કહીને આ બધી ખોટી માથાકૂટ ઊભી કરો છો. એનું છે તમારે એક વખત એનું છે એમ કહેવું પડશે. ભાઈ તું વિવાદ કરવા આવ્યો છું કે હવે એ બધું તારે કાંઈ એમાંથી કાંઈક કાઢવું છે, તારું હિત થાય એવું કાંઈ કરવું છે? એ વાદ વિવાદે તો કાંઈ પાર પડે એવું હિત બુદ્ધિથી કેવી રીતે કયા દ્રષ્ટિકોણથી સમજવાથી, કયો દ્રષ્ટિકોણ સમજણમાં અપનાવવાથી મારું હિત થાય, આ વાત મુખ્ય થાય, તો જ કાંઈક એને કામ પોતાનું આગળ ચાલે એવું છે. નહીંતર કોઈ રીતે આમાં નિવેડો આવે એવું નથી. એવી કોઈ ગૂંચવાયેલી પરિસ્થિતિ છે. રાગ ને જડ કર્મ અને નોકર્મ સાથે જીવના સંયોગની એવી ગૂંચવાયેલી પરિસ્થિતિ છે કે એમાં જો હિત બુદ્ધિએ સમજવાનો દૃષ્ટિકોણ ન રાખે તો એ ગૂંચ ઉકલવી મુશ્કેલ છે. હું ચૂકલે હું શું કહ્યું? એ ત્રણ ગુફા છે તેમાં પ્રથમ નોકર્મ ગુફામાં પરિણતિ પેશી. શું કહે છે? પરિણતિ એટલે અહીંયા જીવની શોધક વૃત્તિ એમ લેવું છે. અહીંયા જે જીવ પોતાના આત્માને શોધે છે, મૂળ સ્વરૂપ કેવું છે એવું જાણવાની સમજવાની જેની અત્યંત અપૂર્વ જિજ્ઞાસા છે એમ હવે લેવું છે. જિજ્ઞાસાનો વિષય સામાન્ય જિજ્ઞાસા રૂપે હોય ત્યાં સુધી આગળ પ્રયત્ન નથી કરતો. જિજ્ઞાસા ઉપર ઉપરની થાય, જિજ્ઞાસાનો પ્રત્યુત્તર એને કાંઈક સંતોષજનક મળે થોડા ઘણા અંશે એટલે એ છોડી દે છે એ વિષય. ઠીક, ચાલો, આ ખબર નહોતી, હવે ખબર પડી એમ કરીને મૂકી દે છે એ વાતને. પણ એ ખરી જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા ત્યાં સુધીની હોવી જોઈએ કે જ્યાં સુધી મને મારા સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થઈને મારો પુરુષાર્થ જાગ્રત ન થાય અને હું કાર્યની પદ્ધતિએ બરાબર લાગી જાઉં ચડી જાઉં એવી સ્થિતિ ન આવે ત્યાં સુધી સમજો છું જાણ્યું છે એ વાત એને ભૂલી જવી જોઈએ, ગૌણ કરી નાખવી જોઈએ. પહેલી મોકર્મ ગુફા એટલે શરીર છે, તેમાં પરિણતિ પેશી કે અમારો રાજા જો શરીરમાં એણે પોતાના આત્માને શોધવાની શોધ ચલાવી તો એને ક્યાંય શરીરના રજકણમાં આત્મા દેખાણો નહીં, ન દેખાણો એમ લીધું છે. જે આકાશના ક્ષેત્રે શરીર છે તે જ આકાશના ક્ષેત્રે આત્મા હોવા છતાં શરીરમાં આત્મા ન જોયો એમ કહે છે. શરીરમાં આત્મા કોણે ન જોયો? જે એમ માને કે શરીરના કાર્યો હું કરી શકું છું એને શરીરમાં આત્મા જોયો છે, એને તો શરીરમાં આત્મા જોયો છે. પછી દુકાનનો વેપાર હું કરી શકું છું, બરાબર ચલાવી શકું છું, આટલું મોટું કારખાનું ચલાવી શકું છું, અથવા હું પૂજા ભક્તિના કાર્યોને દાન દેવાના કાર્યો કરી શકું છું, આ સ્વાધ્યાયમાં આવવાના મંદિરમાં આવવાનું કાર્ય મેં કર્યું એમ શરીરમાં આત્મા જે જુએ છે એને આત્માની શોધ ચલાવીને આત્મા શોધ્યો છે એ વાત રહેતી નથી. અનાદિનું જે શરીરનું દેહાત્મ બુદ્ધિપણું છે, જે સર્વ દુઃખ અને અનિષ્ટનું મૂળ છે, એ વાત એને એમને પકડી રાખી છે. એક બાજુથી જીવને દુઃખ જોઈતું નથી, બીજી બાજુથી એને દુઃખનું કારણ છોડવું નથી, મૂળ છોડવું નથી. એનું દુઃખ કેદી મટે? કોઈ દિવસ મટી શકે નહીં. આ પરિસ્થિતિ જગતમાં જીવની છે, તેથી એને જ્ઞાનીઓએ અજ્ઞાની કહ્યા કે જે પોતાના જ દુઃખનો ઉપાય શોધતો નથી અને દુઃખનો ટાળવાનો ઉપાય કરતો નથી, તેથી એને અજ્ઞાન દશા કહી છે. શરીરમાં શરીરના રજકણો છે. ગુરુદેવ કહેતા હતા કે જેમ ઓલું છાણાનું મોઢું ખડકે, મોઢું કહે છે ખબર છે, અત્યારે તો કોઈ છાણા વાપરતા નથી, ગામડામાં છાણા ભેગા કરે અને ઘરની અંદર એક ખૂણાની અંદર એને ભેગા ગોઠવીને રાખે વ્યવસ્થિત, એમને ઢગલો ન કરે, એક પછી એક વ્યવસ્થિત ગોઠવીને રાખે, એને મોઢું કહે છે. એનું નામ આપ્યું છે મોઢું, છાણાનું મોઢું. એમ આ શરીર છે એ દાળ ભાત રોટલા ધાનનું ઢીંગલું મોઢું છે. મોઢું એટલા માટે કેમકે મોઢું પડી જતા વાર નહીં, કેમકે એને કાંઈ પાયો હોતો નથી, તેમાં એને કોઈ આ ઈંટ ઉપર ઈંટ મૂકે એવું લેવલ હોતું નથી. એ તો એવું વિચિત્ર લેવલમાં હોય છે ખડકેલું કે ગમે ત્યારે કોઈ એક છાણું હલે ઊંદડું ઊંદડું કે અંદર કાંઈક જાય ત્યાં આખું મોઢું પાડે હેઠું. કોકને એમ થાય કે આવડું મોટું મોઢું કોણે પાડ્યું, એની મેળે કેમ પડી ગયું, પણ એ પડી જાય એવું જ હોય છે. એમાં આ શરીરનું પણ મોઢવા જેવું છે, ગમે ત્યારે ફૂ વાર લાગે. એક મોઢું એટલા માટે કે ધાનનું મોઢું છે, આ દાળપા શાક રોટલાનું મોઢું ખડકાઈ ગયું, એ બધા રજકણ ભેગા થઈને એવું એ ઢીંગલું થયું છે. એમાં ક્યાંય આત્મા નથી, બધા જળ રજકણો છે. હા, એ મળદું જ છે. ખરેખર તો શરીર છે એ મળદું છે, નિર્જીવ પદાર્થ છે. મળદું છે એટલે નિર્જીવ અજીવ પદાર્થ છે, જીવ વિનાનો એ પદાર્થ છે, એમાં ક્યાંય જીવ નથી. રજકણ એ રજકણ કામ કરે છે, આ દોય ફરે છે, જીવતા જીવમાં ફરે છે ને લોહી, લોહીમાં જીવ હશે ત્યારે ફરતું હશે ને લોહી, કેમ મરી જાય ત્યારે એનું લોહી ફરતું બંધ થાય છે. જો એ લોહીમાં જીવ હોય તો એ લોહી થોડું ખેંચી લે છે, ત્યારે જીવ ખેંચાઈ ગયો કે નહીં? સિરિંજમાં લે છે કે નહીં લોહી? રક્તદાન કરે છે ત્યારે લોહી કાઢે છે કે નહીં? તો એ 300 સીસી લોહી કાઢ્યું એમાં જીવ કેટલો ગયો? ન ગયો, અંશ માત્ર નથી એમાં, કોઈ રજકણના અંશમાં જીવ નથી. એણે શોધીને નક્કી કરવું જોઈએ કે કોઈ રજકણમાં, શરીરના કોઈ રજકણમાં હું નથી, આ શરીરનું કોઈ રજકણ તેથી મારું નથી. છે એનું હોય તો એના કંટ્રોલમાં રહેવું જોઈએ, પણ આ બહુ સ્પષ્ટ પરિસ્થિતિ છે કે શરીર છે અને આત્મા છે એ ભિન્ન ભિન્ન પદાર્થ છે. સંયોગમાં હોવા છતાં દૂધમાં પાણી નાખ્યા છતાં દૂધ દૂધ છે અને પાણી પાણી છે. જુદા હતા ત્યારે દૂધ દૂધ ને પાણી પાણી હતા, અને ભેગા થયા ત્યારે પણ પાણી દૂધ થયું નથી ને દૂધ પાણી થયું નથી, બે રજકણ જુદા રહ્યા છે. એ તો સજાતીય પદાર્થો પણ એકબીજા રૂપ થતા નથી, તો આ તો વિજાતીય પદાર્થો છે. એક સચેતન પદાર્થ છે અને બીજા રજકણો છે તે અચેતન પદાર્થ છે. પણ જીવ અભિમાન કરે છે કે આ પૂજા મેં કરી, આ પૂજા મેં કરી, બરાબર ખાનો અર્ગ ચડાયો. વાત ખોટી છે તારી, એ અભિમાન કરવા જેવું. મેં પૂજા કરી, મેં સંયમ પાળ્યો, મેં વ્રત પાળ્યું, મેં ઉપવાસ કર્યો, અત્યારે એ સીઝન છે, ઉપવાસ કર્યો, મેં આ જેટલા શરીરના કામ છે એ બધા મેં કર્યા, એણે આત્માની શોધ કરી નથી, સ્થૂળ પણ કરી નથી. હજી તો 3 ગુફા વિંધીને આગળ જવા લાગ્યા, એમાં પહેલી ગુફામાં ભૂલ્યો છે. જેણે શરીરના કાર્યો આત્માએ મેં કર્યા એમ જાણ્યું, એવો ખોટો જૂઠો મિથ્યા અનુભવ કર્યો, તેણે પહેલી ગુફામાં ભૂલ્યો છે. હજી તો બીજી અંદરની સૂક્ષ્મ સૂક્ષ્મ ગુફા છે, એમાં તો એને પછી આગળ જવાનો પ્રશ્ન રહેતો નથી. એ જીવ દેહાત્મ બુદ્ધિમાં અટકેલો છે, એને તો કોઈ આગળની શોધ ચાલવાનો જ પ્રસંગ નથી. અહીંયા કહે છે કે નો કર્મ ગુફામાં શોધક પરિણતિ પેઠી, તપાસ કરી કે મારો રાજા જો, ત્યાં તેને કાંઈ ન દેખાવું, ક્યાંય ન દેખાયું એને, એને આત્મા દેખાયો નહીં. ત્યારે ચક્રાવો થઈ રહ્યો અને તે પરિણતિ ફરવા લાગી, એ ફરતી શોધે છે અંદર શરીરમાં, ક્યાંય લોહીમાં આત્મા છે, માથામાં આત્મા છે, અહીંયા ક્યાંય મનમાં આત્મા છે, હૃદયમાં આત્મા છે, હાર્ટમાં આત્મા છે, ક્યાં આત્મા છે? હાર્ટ બંધ પડે ત્યારે માણસ પણ તો હાર્ટમાં આત્મા છે, તો કે હાર્ટ તારું બદલી નાખ્યો તો તારો આત્મા બદલાઈ ગયો, અત્યારે બદલે છે કે નહીં? જુદું એકની જગ્યાએ બીજું મૂકી દે છે, પહેલું કાઢીને, આત્મા બદલાઈ ગયો કે નહીં? હું એનો એ છું. કયો અંગ ઉપાંગ તે આત્મા છે કે બધું થઈને આત્મા છે કે કાંઈ આત્મા નથી? ત્યારે શ્રી ગુરુએ કહ્યું કે તું શું શોધે છે? ત્યારે તે પરિણતિ કહેવા લાગી કે મારા રાજાને શોધું છું, પણ તે ન જડ્યા. આ વચ્ચે શ્રી ગુરુને નાખ્યા દીપચંદ્રીએ. શોધ જ્ઞાનની શોધક વૃત્તિ, ઉપયોગ રૂપ પણ શોધ સંશોધક વૃત્તિ. જ્ઞાનમાં ચિકિત્સા કરવાનો સ્વભાવ છે, ધર્મ છે, અનેક ધર્મ છે જ્ઞાનના, એમાં ચિકિત્સા કરવી એ જ્ઞાનનો ધર્મ છે. એ ગમે તે પ્રસંગમાં ચિકિત્સા કરી લઈએ છીએ. આમ હોય કે ન હોય, આમ હોય કે ન હોય, એનો પછી નિશ્ચય કરે છે જ્ઞાન. ચિકિત્સા કરીને જ્ઞાન કોઈ એક નિશ્ચય ઉપર આવે છે, એ ચિકિત્સા પદ્ધતિ છે જ્ઞાનની પરિણતિમાં. ત્યારે શ્રી ગુરુને એને કહ્યું તું શું શોધે છે. વચ્ચે શ્રી ગુરુ કીધા, શું એમાં દ્રષ્ટાંત લેવું છે કે એક જેણે આત્મા જાણ્યો છે, એ આત્મા એને ચીંધે છે કે જો અહીંયા આત્મા છે. આમ હાલ તું શોધતો તારી શોધ આ દિશામાં કર. એમ તો પશ્ચિમના દેશોમાં જીવને શોધવાનું સંશોધનના ઇન્સ્ટિટ્યૂટ, સાયન્સના લેબોરેટરીઓ વર્ષોથી ચાલે છે. જર્મની જેવા દેશમાં તો વિશેષ પ્રકારે ચાલે છે, કેમ કે એ લોકો તો આપણા શાસ્ત્રો પણ લઈ ગયા છે અને એ શાસ્ત્રો સંસ્કૃત માધ્યમમાં પોતે શીખી લીધું છે. પાછા આપણા કોઈ વિદ્વાનને લઈ જતા નથી. કેટલા પગભર થઈને સંશોધન કરે છે જર્મન નાગરિકો, વૈજ્ઞાનિકો પોતે સંસ્કૃત માગધી ભાષામાં તૈયાર થયા છે અને પોતે શાસ્ત્રો વાંચે છે પોતાની દ્રષ્ટિએ. અને ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર એ જીવનું સંશોધન ચલાવે છે. શું ભૂલ થઈ છે ત્યાં કે શ્રી ગુરુનો એ ત્યાં આધાર મદદ લેતા નથી. જીવ તો એને શોધવો છે, કેવો છે નક્કી કરવું છે, પણ એને ત્યાં કોઈ શ્રી ગુરુ છે નહીં. આ પરિસ્થિતિ છે. જેણે આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, એ શોધની દિશા સાચી બતાવે છે. નહીતર જ્યાં છે નહીં ત્યાં શોધ ચલાવ્યા કરે, શોધ્યા જ કરે, શોધીને મળે, પણ અહીંયાથી કાંઈ મળે નહીં. રેતીમાં તેલ શોધે, તલમાં તેલ શોધે તો કોક દી મળે, પણ રેતીમાં શોધે તો ભોગાવાની રેતી તલ જેવડી જ બરાબર લઈ આવે, તલમાં મિશ્રણ કરે છે વેલશેલ કરનારા. ચારણ મારે તો એ તલની આરે હોરી ઉતરી જાય, એટલે તલ રે ત્યાં જ એ રે, તલ નારે વજનમાં જોખાઈને વહી જાય. તલમાંથી તો તેલ નીકળે, પણ ભોગાવાની રીતિમાંથી નીકળે કે નહીં નીકળે. કલર ભળતો હોય એટલે જુદી પડે ને, ભેળસેળમાં કામ આવે. તલ ઈ તલ છે. એમ જીવમાં અજીવ નથી ને અજીવમાં જીવ નથી, ભલે સરખું દેખાય. આ સચેતન શરીર છે એમ કે, ઓલું મળનું અચેતન શરીર છે એમ કે. તેથી સચેતન શરીર કહેતા એ શરીરમાં ચેતન આવ્યું કાંઈ કે નહીં? શરીરમાં ચેતન ક્યાંય આવતું નથી. શ્રી ગુરુએ કહ્યું કે તું શું શોધે છે, તો કે હું આત્માને શોધું છું, પણ તે જડતા નથી. મારા રાજાને શોધું છું એમ. એને શું મહિમા આપ્યો છે ત્યાં રાજા કહીને? રાજા એટલે સર્વોત્કૃષ્ટ, એટલી મહિમાથી શોધે છે, ઉત્કૃષ્ટ પદાર્થની શોધ છે એમ. ત્યારે શ્રી ગુરુએ કહ્યું કે તારો રાજા અહીં જ છે, હવે અહીંથી પાછો ફરતો નહીં. એટલે તું તારા સ્વક્ષેત્રથી જ્યાં શરીર છે એ ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં તો શોધવા જઈશ નહીં. તારો પરમેશ્વર છે અહીંયા, પાછો તું કાંઈ મંદિરમાં ગોતવા જઈશ નહીં એમ કહેવું છે. ત્યાં જ છે ગોતવાનું સ્થાન. આવ્યો છું તું હજી ઠેકાણે, પણ હવે હું તને કહું એમ તું આગળ હાલ. હવે બાર શોધવાનો તો પ્રશ્ન રહેતો નથી. અહીં તારો રાજા અહીં છે, અહીંથી ત્રીજી ગુફા છે ત્યાં તારો રાજા વસે છે. આ ભાવ કર્મ લીધું અહીંથી. આ દ્રવ કર્મમાં પણ આ નથી. દ્રવ કર્મ તો એને શોધવા જાય તો પણ મળે એવું નથી, કેમ કે એ તો સૂક્ષ્મ અતિન્દ્રિય જ્ઞાન ગોચર છે. ઇન્દ્રિય જ્ઞાનમાં એની શોધ ચાલતી નથી. એટલે કર્મની વાત એમને મૂકી દીધી. લ્યો ઠીક, કર્મની વાત છોડી દીધી. હે, દ્રવ કર્મ છે એ કારણ વર્ગના પરમાણુ છે, પરમાણુ નો પરમાણુ છે, જીવ નો કોઈ પરમાણુ નથી. સંબંધ અપેક્ષા એમ કહેવાય કે આ ફલાણા ફલાણા જીવને કર્મ બાંધ્યું એટલે એનું કર્મ છે, ને આ ફલાણા નું આયુષ્ય એટલે એનું આયુષ્ય કર્મ છે. જે જીવનું આયુષ્ય કર્મ છે એ બીજા જીવનું આયુષ્ય કર્મ નથી. એમ બોલવામાં વ્યવહાર થાય પણ ખરેખર કઈ જીવનું કર્મ નથી. એ તો જુદું છે, જડ છે, કર્મ છે એ જડ છે. પણ અહીંયા એમ કહ્યું કે તારો રાજા અહીં છે, એને ત્રીજી ગુફા છે ત્યાં વસે છે એમ. બીજી ગુફાની વાત વચમાં નથી લીધી. આ કર્મની માથાકૂટ બહુ કરે છે ને જૈનો, જૈન સંપ્રદાય વાળા. જૈનો એટલે જૈન સંપ્રદાય વાળા કર્મની માથાકૂટમાં બહુ ઉતરે છે. બહુ પ્રસિદ્ધ થઈ ગયું છે અંતરાય કર્મની વાત, બહુ પ્રસિદ્ધ થઈ ગઈ છે. અંતરાય જોતો નથી હે, અંતરાય કોણ કરે? તારા સ્વરૂપમાં જે પરમાનંદ ભર્યો છે, અનંત આનંદ ભર્યો છે, એનો અંતરાય કર્મ નથી કરતો. એનો અંતરાય તારો દુઃખ ભાવ એનો અંતરાય કરે છે. તારો વિભાવ વિકાર છે એ અંતરાય કરે છે. તારા આનંદ ને અંતરાય કરનારું બીજું કોઈ નથી. હવે વળી ગયો કર્મની પૂજા કરવામાં. આ તો કર્મની વાત જ દીપચંદજી ઉડાડી દીધી. બીજી ગુફા ની ચર્ચા જ ન કરી. બીજી ગુફામાં પરિણતિ ચક્રાવો લેવા ગઈ કે ના, એ એને જરૂર નથી. એ ક્યાં કોઈ કર્મ તો દેખાતા નથી. એટલે પૂજનીય હોય તેની પૂજા કરાય, પૂજવા યોગ્ય હોય તેની પૂજા કરાય. જે કર્મના પરમાણુઓ જીવના દોષિત ભાવથી વિકારી ભાવથી જીવ સાથે સંબંધ ધરાવે એને સંબંધ બંધ કયો, સંબંધ ધરાવે તેને સંબંધ બંધ કયો. સંબંધ એટલે ઘણો બંધ. એ તો એના પૂજવા લાયક છે, એ પરમાણુ પૂજવા લાયક છે. એ તો દોષિત ભાવે સંયોગમાં આવેલા પરમાણુ છે, એ પૂજવાને યોગ્ય છે કે જેની પૂજા કરાય? પણ એ એટલા માટે પૂજા ગોઠવે કે હવે તમે અમને આડા આવશો નહીં. કેવી પૂજા છે? ભય પૂજા છે. નાગની પૂજા કરે છે કે નહીં? આ વૈષ્ણવોમાં હિન્દુઓમાં ચાલે છે નાગ પૂજા. નાગદેવ હશે કે નહીં? નહીં, નાગદેવ નહીં, એ તો તિર્યંત છે. ઘણા ક્રોધી પ્રાણીને કોઈ પણ ગતિમાં ઘણો ગુસ્સો કર્યો હોય, નારકીમાં, મનુષ્યમાં, દેવમાં, તિર્યંચમાં, ત્યારે એને આ નાગ જેવો, અજગર જેવો અવતાર આવે. બહુ ક્રોધી જીવોને એ અવતાર થાય છે. એના ફળમાં જાય છે. તો આને દેવ ઠરાવો કે શું કર્યું અજ્ઞાનીઓએ? કે આને દેવ ઠરાવો ને એની પૂજા કરો. વર્ષમાં એક દાડો એનો નાગ પાંચો. દુષ્ટેભ્યો નમઃ. દુષ્ટ એવા દૂરથી નમસ્કાર કરો કે હામા મળે નહીં દુષ્ટો. એમ નાગને એવા ભયથી પૂજે છે કે કોઈ બી બાપલા તું હામે મળતો નહીં. અંધારી રાતે તો નહીં પણ ધોળા દિવસે હામે મળતો નહીં. અને જો મળ્યો તો પછી હરખો કરી નાખવો પડશે. આમ થાય. હવે એની પૂજા કરવાની વાત છે કે એને માર મારવાની વાત છે? એવા અંધારા વાળે ચડાવ્યા છે ગ્રહિત મિથ્યાત્મા જીવોને. જાદુ તો આવું બધું ઊંધું માર્યું છે બ્રાહ્મણોએ. એ બ્રાહ્મણની કોમ એવી થઈ કે એને જોયું કે જીવોની અંધશ્રદ્ધાનો જો ગેરલાભ લેવો હોય તો આ ધંધો બહુ મોટા પ્રમાણમાં ફાલે ફૂલે એવો છે. અને પેઢી દર પેઢી સુધી ચાલે એવું છે. આ દુકાન કોઈ ઉઠાડી શકે એવું નથી, કેમ કે જગત માંથી મિથ્યાત મટવાનું નથી, અંધશ્રદ્ધા જવાની નથી. અને અંધશ્રદ્ધાથી દુઃખીને પીડિત જીવો ઈલાજ કરવા આવ્યા વિના રહેવાના નથી. અને એને ગમે એવો મૂર્ખાઈ ભરેલો ઈલાજ આપો તો પણ અહીંયા બધું ધતિંગ હાલવાનું ને હાલવાનું છે. એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ, નાખો એને, લાવો એમાંથી પૈસા આપો, આમ કરીને એનો શ્લોક એકાદો ગોઠવીને ચાલો. મંદિરો જિનાલયો તોડી નાખતા હતા, જે મુસલમાનોએ હિન્દુના મંદિરો તોડ્યા છે એમ હિન્દુએ જૈનોના મંદિર તોડેલા છે. ખાસ કરીને આ બાજુ એ ઓછું દેખાય છે, પણ દક્ષિણની અંદર તમે જાઓ ત્યાં જે મોટા મોટા મહેલ છે, મોટા મોટા મંદિરો છે, મૈસૂરની અંદર આ જે સવિતા મહેલ કહે છે ને, ત્યાંના રાજાના રાણીના નામ ઉપર ટેકરી ઉપર છે, એની બાજુમાં એક ટેકરી છે, બહુ મોટું મંદિર છે. ચામુંડાનું તો બહુ મોટું મંદિર છે, કેટલા સેંકડો થાંભલા છે અંદર, બહુ મોટું મંદિર છે. કહેવાય છે પેલા જૈન મંદિર હતું. આ તિરુપતિ, તિરુપતિનું બહુ મોટું મંદિર છે, ત્યાં પેલા જૈન મંદિર હતું એમ કહે છે. હું સાંભળેલી વાત છે, રામેશ્વર માટે એમ કહેવાય છે. હિન્દુઓ પણ પેલા તોડતા હતા, કેમ કે એ ખરેખર અંધશ્રદ્ધાને મટાડનાર સિદ્ધાંતો છે. એ તો ધંધાદારી જ્યાં વિષય થઈ જાય છે ત્યાં તો એને દુશ્મન જેવું દેખાયા વિના એ પરિસ્થિતિ છે. હા, પણ એ તો જીવ પોતે અંધશ્રદ્ધા કરે છે તો એને એવા નિમિત્તો જગતમાં છે, પોતે ન કરે તો બધું કંઈક કરાવે છે. સૂર્ય હજી કે એમાં પાર વગરની વાતો છે, અંધશ્રદ્ધામાં કોઈ એનો છેડો આવે એવું નથી. એટલી બધી નવી નવી ઊભી થાય છે પાછી. આ એની ક્યાં વાત કરો, આ દિગંબર સંપ્રદાય જ્યાં આવું સાહિત્ય પડ્યું છે, સત્ય પડ્યું છે, ત્યાં દેવ દેવલા ઘૂસવા માંડ્યા, ત્યાં પાર વગેરેના ડઝન બંધી ઘૂસી ગયા અત્યાર સુધીમાં. બીજાનો તો અફસોસ કરવો ક્યાં રહ્યો, બીજા સંપ્રદાયનો તો અફસોસ કરવાનો પણ રહેતો. શું કહે છે, અહીંથી ત્રીજી ગુફા છે ત્યાં તારો રાજા વસે છે, તેના હાથની દોરી આ ગુફા સુધી આવી છે. આ ગુફા એટલે શરીર સુધી આવી છે. શું કહે છે કે આ તને જે શરીર હલતું ચલતું દેખાય છે, ચેતન જીવું દેખાય છે, એ અંદરમાં રાજા બેઠો છે, એ દોરી હલાવે છે. દોરી દોરી છે, દોરી રાજા નથી. અંદરમાં જે ચેતન રાજા બેઠો છે એ દોરી હલાવે છે. એટલે તને એ હલતી દોરી છે એટલે મળદામાં ને જીવતામાં ફેર લાગે છે, પણ ખરેખર દોરી દોરી છે ને રાજા રાજા છે. તો આ દોરી તેના હાથની હલાવી હાલે છે, એટલે ત્યાં નિમિત્ત છે એમ કે ચેતનનું અસ્તિત્વ છે એ નિમિત્ત છે. તેથી કેટલીક શરીરની ક્રિયાઓ મળદાથી વિલક્ષણ પ્રકારની જોવામાં આવે છે, પણ તેથી કરીને એ શરીર કાંઈ આત્મા થઈ જાય એમ છે નહીં. આત્માનો સંયોગ છે તો નિમિત્ત નૈમિત્તિકપણે કેટલાક કાર્યો થતા જોવામાં આવે છે, પણ તેથી કરીને એ કાર્યો શરીરના થાય છે તે આત્મા છે એમ માનવું નહીં. દોરી એટલે અહીંયા શું છે કે હલનચલન છે એ લેવું છે, કેટલીક ચેષ્ટા છે એ લેવી છે. મન વચન કાયાના યોગની કેટલીક ચેષ્ટાઓ છે એમાં તને ચેતનપણાનો આભાસ થાય એવી છે, પણ એ તો ચેતનનો સંયોગ છે એટલે એ બધું હલનચલન જોવામાં આવે છે. બાકી ખરેખર એ તો જડ છે, તે જડ જ છે, એ કાંઈ ચેતન થતા નથી. એટલે એમ કહ્યું કે આ દોરી તેના હાથની હલાવી હાલે છે, જો તે ન હોય તો તે દોરી પોતાની મેળે ચાલે. હવે અહીંયા એમ કે પણ જો જડનું કાર્ય ચેતન કરે છે કે નહીં એમ નથી સાબિત કરવું અહીંયા. એ ન હોય તો એટલે સંયોગ રૂપ એનું અસ્તિત્વ ન હોય તો કેટલાક કાર્યો જોવામાં આવતા નથી. બીજા થાય છે, જેમ કે એક માણસનું દેહાંત થયો અને મળદું રહી ગયું તો એનું વજન વધી જાય. વજન વધી જાય છે એમ નથી, વજન વધી જાય છે. રોગિષ્ટ હોય, ખાટલે હોય ત્યારે વજન ઘટી ગયું હોય, પણ એ વજન વધી જાય ત્યારે શું એને કાંઈ આહાર લીધો, વજન વધી ગયું, લોહી વધી ગયું, શું વધી ગયું, એને શેનું વજન વધ્યું. એ પરમાણુઓ સ્વતંત્ર રીતે બીજી વિક્રિયા કરવા લાગ્યા. કોઈને કોઈ ક્રિયા કરવી એ પરમાણુઓનો સ્વભાવ ધર્મ છે, તો એ કોઈને કોઈ પ્રકારે ક્રિયા કરે છે, વિક્રિયા કરે છે, વિશેષ ક્રિયા કરે છે. તો જીવનો સંયોગ હતો ત્યારે અમુક પ્રકારની વિશેષ ક્રિયાઓ દેખાતી હતી, જ્યારે જીવનો સંયોગ ન રહ્યો ત્યારે અમુક પ્રકારની વિશેષ ક્રિયાઓ થાય છે. તો એ તો એ પોતાની ક્રિયા છે, એમાં કોઈ જીવ કાંઈ કરે છે એવું નથી. ઔષધિમાં ઘણી ઔષધિ એવી હોય છે કે એ લીલી ઔષધિ હોય ત્યારે એનો પ્રયોગ થાય, કોઈ વાર એ સુકાઈ ગયા પછી, સૂકી ઔષધિ થયા પછી જ એનો પ્રયોગ થાય, લીલી હોય ત્યાં સુધી ન થાય. તો એ રજકણની ત્યાં સ્થિતિ બતાવવી છે, રજકણની સ્વયંની પ્રક્રિયા બતાવવી છે. એમાં એ લીલાપણું હતું ત્યારે જીવ હતો, માટે કાંઈક આમ થયું, હવે જીવ ન રહ્યો માટે જીવના કારણે આમ થયું એવું કાંઈ નથી. પરમાણુ સ્વયં પોતે પોતાના ગુણધર્મ અનુસાર પરિણમે છે, અને જીવ અને પરમાણુના કેટલાક ગુણધર્મો એવા છે કે જે એકબીજાના સંયોગોમાં અમુક અમુક પ્રકારે વર્તે પોતાને લઈને, એ પોતાના ધર્મો છે. જેમ કે અગ્નિના સંયોગમાં પાણીના પરમાણુના ઉષ્ણતાને પામે, એ પાણીના પરમાણુનો ત્યાં ધર્મ છે, ત્યાં એનો એ પોતાનો ધર્મ છે કે અગ્નિના સંયોગમાં ઉષ્ણ પર્યાયને થવું, બરફના સંયોગમાં શીત પર્યાયનું થવું, પણ એ ધર્મ પોતાનો છે, એને અપેક્ષિત ધર્મ કહેવામાં આવ્યા છે. શું એને કહે છે? બીજા પદાર્થની જે ધર્મના કાર્યમાં પરિણમનમાં અપેક્ષા લાગુ પડે તેને અપેક્ષિત ધર્મ કહે છે. પણ બીજાની અપેક્ષા લાગુ પડે માટે એ ધર્મ બીજાનો નહીં, એ ધર્મ પોતાનો. પણ એવા પર સાપેક્ષ ધર્મ કેટલાક હોય છે. એટલે પણ બે પદાર્થની એકતા બુદ્ધિ થવાનો ત્યાં જીવને ભ્રમ થઈ જાય છે. માટે વિચારીને આ શક્તિ અથવા દોરીને અનુસરીને ચાલ્યો જા. અહીંયા શબ્દ બદલ્યો, એ દોરીમાંથી શક્તિ લઈ લીધી. તારે શું જોવાનું છે, તું શોધવા નીકળ્યો છું ને, તો શક્તિને પકડ અહીંથી. દોરીમાં શક્તિ અથવા દોરી, દોરી અથવા શક્તિ, એક જ શબ્દનો અથવા કરીને અર્થાંતર કરી નાખ્યું. કેટલું વિચારીને લખેલું છે, શબ્દ તો ઉપરથી માલે આવેલો જાય તો કાંઈ ન લાગે. એમ કહે છે કે આ જે કોઈ દોરી હલાવતો તને દેખાય છે તો તું શક્તિ એમાંથી શોધ, શક્તિને શોધ એમાંથી, દોરીને ન જો, શક્તિને જો. શક્તિને જોતા શોધતા તું શક્તિમાન છે એને જોઈ શકીશ. એમ કેવું છે? હા, પર્યાય લીધી, પણ પર્યાયમાં એ શક્તિને લેવી છે, કે પર્યાય નહીં, શક્તિને જો. માટે વિચારીને આ શક્તિ અથવા દૂરીને અનુસરીને ચાલ્યો, આ શક્તિને અનુસરે, એમ કે તારી શોધની જે જ્ઞાન પર્યાય છે એ સંશોધક પર્યાય શક્તિની પાછળ પાછળ જઈને શક્તિમાનને પકડે, એમ તો શક્તિને અનુસર, તારા સંશોધનમાં તું શક્તિને અનુસર, એટલા માટે એવું બધું કહેવાય છે. અનેક જાતના દ્રષ્ટાંતો શક્તિ પકડવા માટે દેવાય છે. ભાઈ તું 8-10 કલાક મહેનત કરીને માંડ માંડ પેટીઓ કાઢશ, એટલે પેટીઓ કાઢે છે એટલે તારી આજીવિકાને તું ચલાવવા માટે 8-10 કલાકની મહેનત કરશ, પણ તારા જીવનામાં શક્તિ ઘણી છે. કેવી શક્તિ છે કે આ જીવ એક સ્વભાવ એવો કરે, એક ક્ષણ માત્રમાં એવો સ્વભાવ કરે કે ઊંચામાં ઊંચા દેવલોકમાં જાય કે જ્યાં પુણ્યના ઢગલા હોય, અનુકૂળતાના ગંજ હોય, તો એ જીવના વિકારી પરિણામમાં આટલી શક્તિ છે. તું 10 કલાક સુધી હું મજૂરી કરે છો રોજ ઉઠીને, એ તો મજૂરી કરતો તારા પૂર્વ પુણ્ય ઉદય પ્રમાણે અનુકૂળતા થશે, પણ તારી શક્તિને તો સમજ, આ શક્તિ 10-10 કલાક વેડફી નાખવા જેવી નથી. એમ કે શક્તિ બતાવવા માટે ને ઊંધો પડે તો એવી શક્તિ છે કે ક્ષણ માત્રમાં એવો ભાવ કરે કે જાય નરકમાં, એવા પરિણામ પણ કરે. જીવની શક્તિ કેવી, કે શક્તિ એવી કે શુદ્ધ પરિણામ કરે તો જાય સિદ્ધાલયમાં પરમાત્મા દર્શનને પ્રગટ કરે, એવી એની શક્તિ છે. એક ક્ષણમાં નરકનું ટાંકું બાંધે, એક ક્ષણમાં દેવલોકનું ટાંકું બાંધે, તો એના વિકારી પરિણામમાં શુભાશુભ પરિણામમાં આટલી શક્તિ, એમ શક્તિ પકડવી છે. તો એની શક્તિ કેવી કે જો અંદર અંતર્મુખ થાય તો સિદ્ધાલયમાં પહોંચે, સિદ્ધ થઈ જાય, એમ વિચારીને આ શક્તિને અનુસરીને ચાલ્યો જા, એમ કેવું છે. કર્મમાં તેની ક્રિયા દેખ કે દોરીને કોણ હલાવે છે, તું કોણ હલાવે છે, એમ તું શક્તિમાન સુધી લંબાઈ જાય તારી સંશોધન સંશોધક વૃત્તિને, ઠેઠ શક્તિમાન સુધી પહોંચાડ. દ્રવ કર્મ ગુફાની અંદર પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ એવા નામો તેના રાજાના નિમિત્તથી પીડ્યા છે. શું કહે છે, દ્રવ કર્મની અંદર એમ કે જે કર્મના પરમાણુ છે એમાં કારમણ વર્ગણામાં રહેલા આખા લોકની અંદર જે પરમાણુ છે એ સામાન્ય દ્રવ કર્મ છે. કર્મ સામાન્ય ઉદગળ દ્રવ હોવાથી એને દ્રવ કર્મ કીધા. પછી આ જીવના જેવા ભાવો નિમિત્ત પડે છે એવા અંદર પ્રકૃતિ પ્રદેશ સ્થિતિને અનુભાગ એવા નામ એને દેવાય છે, કે આ જીવ જેટલો રાગ રસ વિભાવ રસ ઉત્પન્ન કરે એટલો એમાં કર્મના પરમાણુમાં પ્રકૃતિનો અનુભાગ ઉત્પન્ન થાય છે. ફળદાન શક્તિ જેને કહે છે, કર્મની ફળદાન શક્તિને અનુભાગ કહેવામાં આવે છે. કે જેમ કે એક નાની ફૂડકી થઈ અને પીડા મોટી કરે, રાડ પડાવે, તો ત્યાં એનો અનુભાગ તીવ્ર છે, પણ એના પ્રદેશ એટલે જથ્થો ઓછો છે, ક્ષેત્ર નાનું છે. એનું ક્ષેત્ર મોટું હોય તો વધારે પીડા થાય એવું કાંઈ નથી. મોટું ગુમડું દેખાય, મોટું ભગંદર જેવું કાણું પીડ્યું હોય, પીડા કાંઈ ન હોય, તો એને અનુભાગ ત્યાં ઓછો પીડ્યો છે. પ્રદેશ વધારે છે ને અનુભાગ ઓછો પીડ્યો છે. એમ જીવ જેવા જેવા પરિણામ કરે એવા નામ કર્મના દ્રવ કર્મને એવા નામ આપ્યા છે, જીવના ભાવને અનુસરીને. એમ કેવું છે, પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણી દર્શનાવરણી અથવા અશુભની અશુભની પુણ્યની પાપની આયુષની નામની ગોત્રની અનેક પ્રકારની, એવી પ્રકૃતિ એટલે એનો પ્રકાર, સ્વભાવનો પ્રકાર, પ્રદેશ એટલે પરમાણુની સંખ્યા, સ્થિતિ એટલે કાળ, સ્થિતિ એટલે કાળ, જેમ કે આયુષ્કર્મ કેટલી સ્થિતિનું બાંધ્યું છે કે આ આયુષ્કર્મ 75 વર્ષની સ્થિતિનું છે, એ સ્થિતિ છે. અને અનુભાગ એટલે ફળદાન શક્તિ. એવા નામ તેના રાજાના નિમિત્તથી પીડ્યા છે. જીવે જેવા જેવા વિકારી પરિણામ કર્યા, દૂષિત પરિણામ કર્યા, તેવા તેવા નામ એ કર્મની પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગને આપવામાં આવ્યા છે. ક્રોધ કર્યો, ભાવમાં જીવે ક્રોધ કર્યો તો સામે જે કર્મના પરમાણુઓ આવ્યા જગતની કારણ વર્ગણામાંથી, એને ક્રોધની પ્રકૃતિ ધારણ કરી લીધી. આશ્રવને બંધ થતી વખતે પછી જેટલા રસથી એને ક્રોધ કર્યો એટલો એની અંદર અનુભાગ ફળદાન શક્તિ પડી. એવી રીતે જેટલા પ્રમાણમાં કર્યો એટલા પ્રમાણમાં એની સંખ્યા આવી, કેટલા પરમાણુની સંખ્યા આવી. અને પ્રકૃતિ એની ક્રોધની પ્રદેશ એટલે સંખ્યા, અનુભાગ એટલે એનો રસ, અને પ્રકૃતિ પ્રદેશની સ્થિતિ કયા કાળે એનો ઉદય આવે, કેટલી સ્થિતિ સુધી એનું બંધન પડે પછી એનો ઉદયમાન પણ થાય, એવી પણ એક મુદત એની અંદર નિશ્ચિત થાય છે સંયોગમાં રહેવાની, એને સ્થિતિ કહેવામાં આવે છે. એ જીવના વિભાવ પરિણામના નિમિત્તે બધા નામ પીડ્યા છે. તેની પરિણતિ એટલે તે રાજાની પરિણતિ જેવી જેવી થઈ તેવી તેવી વર્ગણા બંધાણી જેવી જેવી થઈ, કામ ક્રોધ મોહ લોભ અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર જે ભાવો થયા તેવી તેવી જેવી ભાવ થયા તેવી તેવી કારણ વર્ગણા બંધાણીને ત્યાં પણ તેની રાજાની બનેલી સત્તાથી દ્રવ્યકર્મનું નામ પીડ્યું. ત્યાં એને દ્રવ્યકર્મ એવું નામ આપવામાં આવ્યું. અને તેના ભાવોના નિમિત્તથી પૂગળ અનેકવિધ કર્મના નામ પાયમાં જેવા જેવા ભાવ કર્યા, અહીંયા ભાવનું નામ છે એવું અહીંયા કર્મનું નામ પાડ્યું, અહીંયા ક્રોધનું નામ તો એને ક્રોધનું નામ આપ્યું. એમ વિશેષ
જય હો ઉત્તરાગી નંબર સુધાર મનો જય હો.